તારીખ 25/11/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 568 અને 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 260. સર્વસાધારણ રીતે અનુભવ ગુજર છે બધાને, એમાં કઈ શંકા કરે કામ આવે એવું નથી. તો ઉભો છે અને એક પ્રસંગ ઉત્પન્ન થાય પહેલા અમારે ભવિષ્ય સુધારી લેવું, વર્તમાન સુધારી લેવું, એટલું જ નહીં પણ ભવિષ્ય મોટું પણ બહુ લાંબો કાળ ભવિષ્યનો સુધરી જાય છે, એટલું વિચાર કરીને એને જે કંઈ કરવું જોઈએ તે કરવું જોઈએ, અથવા મુખ્ય ગુણની યોજના કરવી જોઈએ. કે જેટલા કોઈ દેહાસના કાર્યો છે કે જે કર્યા વિના પોતાને ચાલે એવું નથી અથવા પરિણામ બગડી જાય એવું છે, દિનતામાં આવવું પડેલું છે, તો એ ગૌણ રાખીને કરે, મુખ્યપણે આત્મનો લક્ષ્ય રાખે. જે સર્વમત્વ છે કે એની ક્ષણભંગુરતાને પણ ગૌણ કરી જાય છે, વિસ્મરણ કરે છે એટલે ગૌણ કરી જાય છે. એના નાસિકપણાને તું ગૌણ કરે છે, પણ વિતરાગને તો કેટલી સિદ્ધિઓ પ્રગટી, અનંત સિદ્ધિઓ પ્રગટી. એવા મહાયુદ્ધ સિદ્ધિના ધણી હતા, એ સર્વગુણ વિતરાગ પણ એને એમ દેહને અનંત દીઠો છે, એમણે છોડ્યો છે, એમને પણ દેહને રાખ્યો, દેહને અનિત્ય ભાવી દીધો. તો પછી બીજા જીવો કયા પ્રિયો દેહને નિત્ય કરી શકશે? દેહને છોડવા નથી એટલે એને રાખવાની, અત્યારથી સંભાળવાની. હવે એમ વિચારે કે અત્યારથી બરાબર સંભાળી લીધું હોય ને, તબિયત પહેલેથી જ સંભાળી રાખવી હોય, ખાવામાં પીવામાં દવામાં બીજી ત્રીજી રીતે અનેક પ્રકારે, તો પછી આગળ વાંધો ન આવે એ વાતમાં કાંઈ માલ નથી. જો પોતાને સંભાળેલી સંભાળાતી હોય તો કોઈ એક જરા પણ તકલીફ શરીરની અસાતાને ઉત્પન્ન થવા ન દે, પણ એ વાત તો પ્રત્યક્ષ જોવામાં આવતી નથી.
એવો તો અભિપ્રાય બંધાય નથી, એવો અભિપ્રાય તો બંધાય,
એવો અભિપ્રાય નક્કી કરેલો છે. શરીરને જો બરાબર જાળવું હોય, બરાબર સાચવું હોય, તો પછી મોટી ઉંમરમાં પણ તબિયત સારી રહીએ, તબિયત સારી રહીએ એનો અર્થ એ છે કે મારે આ દેહને છોડવો નથી, છૂટવા દેવો નથી. પાછો શું છે, લાલસા દેવી કઈ છે કે આ દેહનો ત્યાગ ન થવો જોઈએ, જલ્દી ન છૂટવું જોઈએ, છૂટવાનો આવો આવે પણ ત્યારે પણ ન છૂટે એવી પરિસ્થિતિ આપણે પહેલેથી કરી રાખવી જોઈએ. નિત્ય રહી શકે એ પરિસ્થિતિ છે ને, કયા કયા પ્રયોગો તારે કરીને એને નિત્ય કરવો છે તો નક્કી કર. તારી પાસે તો એવી કોઈ રીતે સિદ્ધિ નથી. સાધારણ પ્રાણી પાસે શું છે, વળવું તો બે દવા સારી થાય, આથી વધારે શું કરે. એથી કરીને કઈ કોઈ પ્રયોગથી દેહને નિત્ય કરી શકાય છે એ જીવની ભ્રમણા છે, અથવા એને નિત્યપણે રાખવું એવો જે અભિપ્રાય છે એ જીવની ભ્રમણા છે, અને એ ભ્રમણા એને નવા જન્મ મરણનું કારણ થાય છે, પરિભ્રમણ. આપણે પહેલેથી બહુ થાય તેવું છે, એ વાત પણ સાચી નથી. એ પૂર્વકર્મનો સાતાનો ઉદય છે, જે પહેલેથી સાચવવાના પરિણામ કર્યા છે, દવાઓ ખાધી છે, સારા ખોરાક ખાધા છે, એ બધાથી તો અસાતા બાંધી છે ખરેખર, એનો ઉદય તો હજી આગળ આવવાનો છે. એ ફિલ્મ તો પછી ઉખડીને ચલચિત્ર શરૂ થવાનું છે, આ તો એથી પહેલા જે સાતા બાંધી છે એનું ફળ ચાલ્યું આવે છે. સારું સારું ખાધું ને ધ્યાન રાખ્યું એનું ફળ આ નથી, એનું ફળ તો હજી એવા અસાતામાં આવવાનું છે. એ સાતામાં આવવાનું નથી એ નક્કી વાત. એટલે એ બધી જીવને પોતાને દુઃખી થવામાં નક્કી કરી લેવાતો છે, દુઃખી થવા માટે નક્કી કરી લેવાતો છે. એનાથી કોઈ આત્માને સંયોગનું સુખ, સાતાનું સુખ પણ મળે એવું નથી. બીજી તો વાત એક બાજુ રહી, પણ સાતાનું સુખ પણ મળે એવું નથી. આત્મિક સુખનો તો પ્રશ્ન જ નથી.
બધી નક્કી કરેલી વાતો બદલવી પડશે,
આ બધી બદલવી પડશે. આ બધા નિર્ણય બદલાશે પછી આત્માનો નિર્ણય થશે. કારણ કે પહેલા એમણે એ વાત કરી છે કે આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે. આ પહેલું વચન છે આ પત્ર. એટલે ઊંધા નિર્ણય એમને રહે, અને આત્માનો સાચો નિર્ણય શાસ્ત્રમાં જેને થઈ શકે એ વાતમાં કાંઈ માલ નથી. ચાલો આપણે જ્ઞાનીઓની વાત શીખી લઈએ, સમજીને શીખી લઈએ, એટલે આપણો નિર્ણય સાચો થશે એવું બનવાનું નથી. ઊંધો નિર્ણય બદલાય ત્યારે સવરો નિર્ણય થાય, સવરો નિર્ણય થાય ત્યારે ઊંધો નિર્ણય. અંધારું ને અધિકાર એક સાથે રહે નહીં. શ્રીજીનો એવો અભિપ્રાય છે કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાય વાળું છે. પછી અહીંથી વિષય બદલે છે, દ્રવ્યનો યુગનો સ્વરૂપ સિદ્ધાંત લીધો છે. કે શ્રીજીનો એવો અભિપ્રાય છે કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાય વાળું છે. પછી પરમાણુ હોય કે જીવ હોય, જીવને અનંતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે, ચેતન દ્રવ્યના પર્યાયો ચેતન હોય છે. પરમાણુ ચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. ચેતન દ્રવ્યને ચેતન પર્યાય હોય, અચેતન દ્રવ્યને અચેતન પર્યાય હોય, પણ છે અનંત પર્યાય ક્રમે ક્રમે થતા. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી. એટલે કે શરીરની પર્યાય સચેતન નથી એમ કઈ નિયમ કેવું છે કે શરીરની પર્યાય સચેતન નથી. જીવ અને શરીરનો પરસ્પર સંયોગ છૂટો પડે ત્યારે શરીર અચેતન થઈ જાય છે, અચેતન થઈ જાય. અને ત્યાં સુધી જીવમાં શરીરમાં ચેતન છે એમ ખરેખર નથી. શરીરને ચેતનનો સંયોગ છે, શરીરમાં તો ચેતન ત્યારે પણ નથી. એટલે જ્ઞાનીઓ તો પોતાના સંયોગમાં પહેલા જીવ દેહને પણ અચેતનપણે જોવે છે, સચેતનપણે જોતા નથી. એમ કહ્યું જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ બધા ચેતન છે અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય અચેતન નથી. જીવ શરીર રૂપે થયો નથી, શરીર જીવ રૂપે થયું નથી. સંયોગ છે ત્યારે પણ, દૂધમાં પાણી નાખ્યું હોય તો પણ પાણી દૂધ રૂપે થયું નથી, દૂધ પાણી રૂપે થયું નથી, બની શકે નહીં. એવો શ્રીજીને નિશ્ચય કર્યો છે અને તે તેમજ યોગ્ય છે. એવો જિનેન્દ્રદેવનો, જિનેશ્વરનો એ નિર્ણય છે અને એ યોગ્ય જ લાગે છે, એમાં કઈ શંકા લાગતી નથી. કેમ કે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતા તેવું લાગે છે. વિચારતા પ્રત્યક્ષપણે પદાર્થનું સ્વરૂપ એવું લાગે છે તો પછી એમાં બીજો તર્ક ને અનુમાન લગાવવાની જરૂર નથી, તર્ક વિતર્કમાં જવાની જરૂર નથી. જ્યારે પ્રત્યક્ષ જ પ્રતીતિ આવે છે પછી એનો તર્ક શું કરવો એમ કે છે. કઈ જળ ચેતનના પર્યાયો સંબંધે કઈ પ્રશ્ન ચાલ્યો હશે એનો ઉત્તર આપ્યો છે. જીવ વિશે, પ્રદેશ વિશે એટલે એના ક્ષેત્ર વિશે, પર્યાય વિશે, તથા અસંખ્યાત અને અનંત આદિ સંખ્યાઓ વિશે, એ સંખ્યાનો વિષય છે, એ આદિ વિશેના યથાશક્તિ વિચાર કરવો, જેટલો ગાળ હોય અને પોતાની યોગ્યતા હોય એટલો યથાશક્તિ વિચાર કરવો, અથવા જે જે વિષયમાં અસમાધાન રહેતું હોય, વિકલ્પ રહ્યા કરતો હોય, ત્યાં નાનીના વચનો અનુસાર અથવા શાસ્ત્રો અનુસાર એનો વિચાર કરવો, કલ્પના ન કરવી, એ અનુસાર વિચાર કરવો, જે કહ્યું હોય શાસ્ત્રોમાં જે કહ્યું હોય તે અનુસાર વિચાર કરવો, જે કઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે જીવના મોક્ષાર્થે કરવો છે, અથવા જેટલો કોઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે, અથવા જેટલો સર્વ પદાર્થનો માને કરવો વિચાર કરવો છે, તો પણ તે જીવના મોક્ષાર્થે કરવો છે. ધ્યેય શૂન્ય તત્વજ્ઞાનની પ્રવૃત્તિ નથી, તત્વજ્ઞાનની પ્રવૃત્તિ ધ્યેય શૂન્ય હોવી જોઈએ. આમ તો શું છે, ઘણા લોકો શાસ્ત્રો વાંચે છે અને ઘણા લોકો શાસ્ત્રો સાંભળે છે, પણ શું કરવા એ વાત કઈ એને લક્ષમાં રહેતી નથી, લક્ષ છૂટી જાય છે. અને શીખવા માટે, વાંચવા માટે, બીજાને સમજાવવા માટે, બીજાને કહેવા માટે કાંઈ ને કાંઈ અન્ય રીતે એ જીવ આ ક્ષેત્રમાં આવીને તત્વજ્ઞાનની પ્રવૃત્તિ કરે છે. તો કહે છે કે એ વિપરીત છે, એ ખરેખર પ્રવૃત્તિ છે, એ અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરવો નથી. નીચેના પત્રમાં પણ એવી વાત લખી છે કે સર્વ પદાર્થનો સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું તે છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જેટલું જાણ્યું એ બધું નિષ્ફળ છે. એટલે જ્યારે પદાર્થનું સ્વરૂપ અહીંયા જીવ વિશે, પ્રદેશ વિશે, પર્યાય વિશે, સંખ્યાત અસંખ્યાત અનંત આદિ જે કાંઈ પોતાને જે જિજ્ઞાસા ઉત્પન્ન થાય, એ જિજ્ઞાસા પાછળ સ્પષ્ટ પોતાની સમજણ હોવી જોઈએ કે મારે મારા આત્મકલ્યાણ માટે, આત્મજ્ઞાન માટે મોક્ષાર્થે આ સમજવું છે, જાણવા માટે જાણવું છે એમ નથી, જાણવા ખાતર જાણવું છે, વાંચવા ખાતર વાંચવું છે, સાંભળવા ખાતર સાંભળવું છે એમ નથી, પણ આ હેતુ મારો સાથે સાથે હોવો જોઈએ. એવો તો વિચાર કરીને જ આવેલા અમે આવ્યા, ત્યારે બીજા ક્ષેત્રમાંથી આ ક્ષેત્ર બદલીને પ્રવૃત્તિ બદલી, આ તો ક્ષેત્ર બીજી છે ને, પેલા આ ક્ષેત્રમાં પહેલેથી નહોતા અને આ ક્ષેત્રમાં આવ્યા તો આવા વિચારથી તો આવ્યા હતા, આવું જે લઈને તો આવ્યા હતા, આવું નક્કી કરીને તો આવ્યા હતા. જો એમ નક્કી કર્યું હોય ખરેખર, ઉપર ઉપરથી નહીં પણ ખરેખર નક્કી કર્યું હોય, તો એ લક્ષ્ય છે એ સદાય જળવાઈ રહે છે. જ્યારે જ્યારે પોતે પ્રવૃત્તિ કરે છે ત્યારે પોતાના લક્ષ્યને પહોંચવા માટેની પ્રવૃત્તિ છે એમ બરાબર એની ચકાસણી કરી લેવામાં આવે છે, કે જાણે એ વાત ભૂલાઈ ગઈ હોય, એને બધું એમને એમ થયા કરતું હોય એમ થાય છે. આ જરા વિચાર માટે નહીતર ઉપર ઉપરથી માણસ એમ નક્કી કરે છે. એટલા માટે તો અહીંયા આવ્યા, નહીં તો અમે તો મોટા ભાગના તો એવું છે કે અહીંયા નહોતા આવતા, એ આવ્યા છે. જૂના હોય કે નવા હોય, પોતાની પ્રવૃત્તિ ધ્યેયની સાથે સુસંગત રહીને બરાબર લક્ષમાં લક્ષ્ય છૂટ્યા વિના, ધ્યેયનું લક્ષ્ય છૂટ્યા વિના, વિસ્મૃત થયા વિના બરાબર પ્રવૃત્તિ ચાલે છે. જો એમ ચાલતી હોય તો એમાં કાંઈ ભૂલ થાય નહીં, એને ખબર પડે મારા ધ્યેયથી વિરુદ્ધ જવાય છે. આ બાબતમાં મારા ધ્યેયથી વિરુદ્ધ જવાય છે. જ્યાં જ્યાં ભૂલ થવાની પરિસ્થિતિ આવે ત્યાં ત્યાં એને તરત લાઈટ થાય. સમ્ય જ્ઞાન પહેલા ભૂલ ન થાય, સમ્ય જ્ઞાની ન ભૂલે, કેમ કે એને આત્મભાન વર્તે છે. પણ સમ્ય જ્ઞાન ન થયું હોય તો મુમુક્ષુને ભૂલ થવાની સંભાવનાઓ ઘણી છે, એને ભૂલ ન થાય એવી કોઈ લાઈન દોરી છે? આ એક વિચારવા જેવો વિષય છે. આપણને એટલું જ્ઞાન નથી, પણ ભૂલ ન થાય એના માટે શું? તો કે એના માટે આ એક વાત છે કે જે કાંઈ કરવું છે તે મોક્ષાર્થે કરવું છે. પુણ્યતા પૂર્ણતાનું લક્ષ્ય મોક્ષાર્થ કહો કે પૂર્ણતાનું લક્ષ્ય કહો. જો એ લક્ષ્ય હોય તો જેટલી વાત જેટલા ઇસ્યુ ઉભા થાય એમાં ક્યાંય ભૂલ નહીં થાય. ધર્મ ક્ષેત્રમાં આવ્યા પછી પણ અનેક જાતના સંગ પ્રસંગો ચિત્ર વિચિત્ર બધા બનાવો બને છે બને છે કેમ કે ભિન્ન ભિન્ન મતિ વાળા માણસો ભેગા થાય છે. જ્યાં એકત્રિત માણસો થાય છે ત્યાં ટુંડે ટુંડે મતિ ભિન્નના કોકની ખોપરીમાં કઈક બેસે છે, કોકની ખોપરીમાં કઈક બેસે છે. મારે શું કરવું, આમ કરવું તો બરાબર કે આમ કરવું તો બરાબર, ન ભૂલાય એવું મારા હાથમાં શું સાધન છે કે મારી ભૂલ ન થાય, એના માટે આ સ્પષ્ટ લાઈન દોરી છે કે જો પરિપૂર્ણ સિદ્ધિનું ધ્યેય હોય તો ધ્યેયને અનુકૂળ છે કે ધ્યેયને પ્રતિકૂળ છે એની સૂઝબૂઝ પોતાને આવે છે, નહીતર એની સૂઝબૂઝ પોતાને રહેતી નથી. એ બધી દોષથી કોઈની સાથે ક્યાંય ને ક્યાંય દોરવાઈ જાય છે અને પોતાના આત્માને જે રસ્તે જાણવું હોય એના બદલે ઊંધે રસ્તે હાલવા માટે આ પરિસ્થિતિ ઊભી થાય છે. એના માટે આ વાત કરી છે કે જીવ વિશે જાણો, એના પ્રદેશ વિશે જાણો, એની સંખ્યાઓ વિશે જાણો. જે કાંઈ યથાશક્તિ વિચાર કરવો છે મોક્ષાર્થે કરવો છે એ પદાર્થનું જાણપણું કરવા માટે, એટલે કે પોતાની માત્ર કુતૂહલ વૃત્તિને સંતોષવા માટે અહીંયા આવવું છે કે ચાલો આપણે ઘણી વાતો નથી સમજતા અને અહીંયા આવવાથી આપણને ઘણી ઘણી વાતો નવી નવી સમજાય છે કે જે ઘણા લોકો જાણતા નથી એવી વાતો આપણને સમજવા અને જાણવા મળે છે. બીજા કરતાં વિશેષતા થાય ને પોતાને એ પણ નહીં, કોઈ ધ્યેય નહીં, કોઈ બીજું અન્ય કારણ નહીં એમ કે છે. બીજાથી વિશેષતા નહીં, પોતાના કુતૂહલનો સંતોષ નહીં, કોઈ વાત નહીં, અધૂરી દશામાં જાણપણામાં સંતોષ નહીં, કોઈ પ્રકારે સંતોષ નહીં, સાતામાં સંતોષ નહીં, એક પૂર્ણતા ન થાય ત્યાં સુધી ભાવો ભાર અસંતોષ વેદાય છે. જ્ઞાનીને જુઓ ને કેટલો અસંતોષ વેદાય છે, એમનું તો પ્રકરણ ચાલે છે પોતાનું. એટલે તો પ્રશ્ન ઉઠાવે કે એક બાજુથી રાગ કરવો નથી એમ નક્કી કર્યું છે કે જરાય રાગ કરવો નથી, બીજી બાજુથી વ્યવહારિક વિવેક કરતા પણ રાગાદી પરિણામ થાય છે એનો ક્લેશ થયા વિના પણ રહેતો નથી. એ રીતે એનું કારણ છે ક્લેશ થાય છે કે એ ધ્યેયથી સુસંગત નથી એમ એની સાથે પોતાને મેળવાઈ જાય છે. એ દરેક પર્યાય લક્ષ્ય હોય તો ખ્યાલ રહે, લક્ષ્ય ન હોય તો એ ખ્યાલ રહે નહીં એમ થાય છે.
દરેક પર્યાય લક્ષ્ય
લક્ષ્ય હોય તો સહજ જ રહીએ, દરેક પર્યાય લક્ષ્ય રહીએ. આપણે ગમે એટલો વેપાર કરીએ કે ગમે એટલો વ્યવહાર કરીએ પણ આર્થિક લક્ષ્ય રહે છે કે નથી રહેતું, રહેશે કે નથી રહેતું, હે આપણને પૈસામાં નુકસાન છે કે લાભ છે એ લક્ષ વિસ્મૃત થઈ જાય છે ક્યારે? ધ્યેય છે જીવનું એ
ધ્યેય
છે, માટે એ લક્ષ્ય છૂટે નહીં, સહેજે જ રહી જાય. આ પણ સહેજે રહી જાય એટલે એની વિરુદ્ધ વાત આવે તરત જ એને પોતાને અલારામ અંદર વાગે. આ વાતમાં આપણે આ બાજુ જોવાય ને આ બાજુ ન જવાય, તરત જ એને ખબર પડે. એ રીતે વાત અહીંયા છેલ્લે છેલ્લે પણ પ્રયોજનનો વિષય સાથે લઈ લીધો. બીજી ચર્ચા દ્રવ્યાંગ કરતા ધ્યાન ખેંચ્યું કે આ બધી વાત છે મોક્ષાર્થે છે, એમને વાત કરવાની વાત ખાતર વાત નથી. બહુ ભાગ તો જીવને કુતુહલ વૃત્તિ જે અનાદિની પરલક્ષી જ્ઞાનમાં હોય છે એ કુતુહલ વૃત્તિ ખાતર જાણવા બેસી જાય છે નવું નવું, અને કાં તો એ જાણીને કઈક પોતાની વિશેષતા થશે, ક્યાંક ક્યાંક પોતાની વિશેષતા થશે એવી પણ એને પોતાને ખ્યાલ હોય છે, એટલે એટલું પણ એને જાણવા માટેનો લોભ છે એ લંબાઈ જાય છે. એ બંને વખતે પોતાના મોક્ષાર્થનું જે ધ્યેય છે એ ધ્યેય શૂન્ય થઈ ગયું છે, એ ધ્યેય નથી રહ્યું ત્યાં, એ વાત સ્પષ્ટ છે. માટે એ જાણવાનું કાંઈ ફળ નથી એટલે આત્માને લાભ નથી, ઉલટાનું એ જાણવાથી આત્માને નુકસાન, લાભ તો નથી પણ નુકસાન
અવશ્ય.
એમાં એમાં આત્માર્થ કેવી રીતે નક્કી કરશો? કે જે ફરતા હોય એને ફરવા દો, આપણે એનું પ્રયોજન નથી.
બીજાને કેવામાં પ્રભાવના થાય બીજાને આપણે સારી સારી વાતો જાણીને બીજાને કહીએ પ્રભાવના
કેવી રીતે થાય? પોતે તો પ્રભાવના પોતામાં કરી ન હોય, બીજામાં પ્રભાવના કેવી રીતે કરે? કાંઈ પ્રભાવ ના થવાની નથી, એવી રીતે કાંઈ પ્રભાવ ના થતી નથી. એવી રીતે પ્રભાવ ના કરવાની પદ્ધતિ પણ જૈન શાસનમાં છે જ નહીં, એ પદ્ધતિ જ નથી. પહેલા તું તારી પ્રભાવના કર, પછી બીજાની પ્રભાવના કરજે. એમને પ્રભાવના કરવા માટે નીકળી પડીશ તો તું ક્યાંય ખોવાઈ જઈશ, તને ખબર પડશે. તમને અમારા ઉપર વિશ્વાસ હોય, અમારે અમારી યોગ્યતા ઉપર, તો આ જગ્યાએ નજીક આવવા જેવું છે એમ કહેવાય. પણ એથી કઈ આવશે જેવું તો કઈ નથી, એનો આગ્રહ રાખે કઈ કામ આવે એવું નથી. આવે તો ઠીક છે, એ તો એવું છે કે સહેજે સહેજે વિચિક્ષણ માણસો હોય છે એ તો સમજે છે કે કાંઈક આ માણસ આ બાજુ ગયો છે તો કાંઈક એવું કામ હોવું જોઈએ કે જે આપણે જાણવું જરૂરી છે. કે એવું તો શું છે કે આ બાજુ જાય છે ને ઓલી બાજુ નથી જતા, તો ક્યાંક તો જાય છે ને, તો જો કાંઈક પોતામાં થોડી વિચિક્ષણતા હોય તો જરૂર વિચારી લઈએ છીએ, એ રીતે વિચારી લઈએ છીએ. પણ તમે જાઓ છો તો કઈક ભાઈ વિશે કરે જતા હશો, એવું શું જોયું છે તમે એ બાજુ જાઓ છો તો એને કેમ? ભાઈ છે કોઈ લોકોત્તર વાત છે, આ લૌકિક વાત નથી પણ લોકોત્તર વાત છે. આત્માનું શાશ્વત કલ્યાણ થાય એવી કોઈ વાત છે, છતાંય તમે પરીક્ષા કરી જુઓ. તમે બુદ્ધિવાળા માણસો છો, બુદ્ધિજીવી માણસો છો, તમારો પ્રયોજન બુદ્ધિથી તમે સાધ્ય કરો છો, તો તમે અહીંયા પણ તમારી પરીક્ષા કરીને નક્કી કરો. હું કહું એવું માનશો નહીં, એને ચોખ્ખું કહેવું કે હું કહું એવી રીતે માની લીધા નહીં. બુદ્ધિવાળો છે એ વધારે ચોખ્ખ છે, ના પાડે છે કે હું તો નહીં માનશો એમ કે હું કહું તું માન બધા એમ કહેશે કે હું કહું તમારે માનવું આ કહેશે કે નહીં હું કહું માનવું એ વાત નથી શાંતિ ભાઈ ચાલો એવો જવાબ દીધો તમારા દુકાને ગુરુદેવ નો ફોટો છે ગાંધી સ્વામી નો ફોટો છે માનો છો તો માનો કેમ લાગે છે કેમ લાગે છે એનો જવાબ તો હું કેમ દઉં તો હું તો હારો જ દઉં નથી એનો શું વર્ગ છે કે તમે એવું કરો તમે આ રીતે નક્કી કરો પરીક્ષા કરો તમને ઠીક લાગે એમ કરો નિર્ણય તો તમારે કરવો જોઈએ હું તો એક તરફથી કહું એનો શું વર્ગ છે કે હું માનતો હોય તો બીજી તરફ બીજી તરફની તો વાત કરવાનો જ નથી તો એનો તો કઈ અર્થ નથી સમજી છે પોતાને પક્ષ છે એનો પક્ષ લેવાની વાત કરતા નથી તો આ વાતને વધારે વિચારવા દે છે વધારે મહત્વ એનું થઈ જાય છે સ્પષ્ટ થઈ જાય છે એટલે લોકો જે બુદ્ધિજીવી લોકો છે તો થોડામાં પણ સમજે છે કે ભલે જવાબ સામાન્ય રીતે આવવો જોઈએ એ રીતે અનુકૂળ જવાબ નથી આવતો પણ છતાં એમાં વાત વધારે મહત્વની વાત છે દાન કોણ દે માગર હોય દાન દે હોય ધ્યાન ધ્યાન દે કે ન હોય દાન દે પછી અહીંયા કઈ આવ્યું છે એને તો પ્રભાવ ના કરવાની છે કે નથી આવ્યું એમાંથી કરવાની કેવી રીતે નક્કી કરવાનું હા પોતે ધ્યાને બેઠા હોય કે ગુરુદેવે અમને ઘણું આપ્યું છે અમે ગુરુદેવ પાસેથી ઘણું લીધું છે અને હવે અમે ધ્યાને આપીએ છીએ માની બેસે તો બધી વાત છે પણ આવ્યું છે કે કેમ આ જરા વિચારમાં બહુ ઉપયોગી થાય એવો પત્ર છે જેમ 254 નો ઉપયોગી થાય એવો છે એવો જ આ 579 પત્ર વાતો કરી છે તો કે પોતે જ લખ્યું છે કે આ પત્ર તમને હું સ્વ વિચાર બળ વધવાને અર્થે લખ્યું છે પાછળ છે પ્રસંગથી કેટલાક પરસ્પર સંબંધ જેવા એટલે મારા અને તમારી વચ્ચે સંબંધ જેવા વચનો આ પત્રમાં લખ્યા છે એટલે મારી બાબતમાં પણ વાત લખી છે તમારી બાબતમાં પણ વાત લખી છે તે વિચારમાં સ્ફૂરી આવતા લખતા લખતા જે વિચાર નિષ્ફૂર્ણાથી પહેલેથી કોઈ પ્રી પ્લાનિંગ નહોતું આમ આમ પત્ર આ રીતે આ પત્ર આવી રીતે ગોઠવીને લખવો છે પણ વિચારમાં સ્ફૂરી આવતા સ્વ વિચાર બળ વધવાને અર્થે અને તમને વાંચવા અને વિચારવાને અર્થે લખ્યા છે તમે વારંવાર વાંચજો વિચારજો તમારું વિચાર બળ વધે એટલા માટે આ વાત લખી છે વિચાર બળ ઉપર આમાં આગલા પત્રમાં થોડીક વાત કાલે ચાલી ગઈ છે કે વિચાર થવો એક વાત છે વિચાર બળ થવો તે જુદી જ વાત છે વિચાર તો વાંચે સાંભળે એનો વિચાર તો આવે પણ એનું વિચાર બળ કામ ન કરે એટલે એ કામની અંદર પોતે આગળ ન વધી શકે એ ઉપદેશ પરિણામ આવવા માટે એની શક્તિ કામ ન કરે એને વિચાર થવા છતાં વિચાર બળ નથી કામ કરતો એમ કહેવામાં આવે છે આ વિષય ઉપર ધ્યાન છે ખ્યાલ છે એવો આ વિષય છે એટલે એનું મહત્વ વધારે છે કેમ કે આપણે ત્યાં તત્વજ્ઞાનની પ્રવૃત્તિ વિશેષ કરેલી છે શાસ્ત્રો વાંચવા, શાસ્ત્રો સાંભળવા, પ્રોગ્રામનો અભ્યાસ ચાલે છે, શિબિરો ચાલે છે. પણ વિચાર શું, વિચાર બળ શું, એના માટે શું હોય શું ન હોય, આપણ સાથે લગભગ આપણો સમાજ પણ અજાણ છે, એવી આમાંથી વાત નીકળે છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આ એક સિદ્ધાંત છે કે આત્મજ્ઞાન થતાં જીવને સર્વાંગ સમાધાન ઉત્પન્ન થાય છે. કોઈ એવું પરખું રહેતું નથી કે જીવને અસમાધાન થઈને નિર્મૂળ થાય, ક્લેશ થાય એવું એક પણ પરખું ઉત્પન્ન થતું નથી. એટલે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી જગતની કોઈ સમસ્યા બાકી નથી. આમાં મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન થવાનું જ છે. અને એ આત્મજ્ઞાન થવાનું કારણ શું છે એની અહીંયા ચર્ચા કરી છે. કે જો આ એક જ પરિસ્થિતિ સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવા માટેની છે તો એ આત્મજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય એની લાઈન દોરી લીધી છે. સંક્ષેપમાં શૈલી તો ભિન્ન ભિન્ન પત્રોમાં થોડી ભિન્ન ભિન્ન આવે છે, પણ બહુ સારી શૈલી થઈ પોતે રજૂઆત કરે છે વિષયની. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. આત્મવિચાર વિના, વિચારમાં શું લેવું છે, વિચાર વગરનો તો કોઈ જીવ નથી. પણ જો દેહાર્થે વિચાર કરવામાં આવે, શરીરનું કુલ રહે, શરીરને અનુકૂળતાના બધા સાધનો પણ મને મળ્યા કરે, રહ્યા કરે, મને એની કોઈ ગેરહાજરી ન થાય, વિયોગ ન થાય, સંયોગ બધા ઠીક રહે, આ દેહાર્થ સિવાય જીવને સંસારમાં બીજો વિચાર આવતો નથી. અહીંયા એમ કહે છે કે આત્મજ્ઞાન માટે તો આત્મવિચાર જો આવે તો જ આત્મજ્ઞાન થાય, આત્મવિચાર ન આવે તો આત્મજ્ઞાન થાય નહીં. હવે અહીંયા એક પગથિયું બીજું મોક્ષ, કે લગભગ જગતના એક મુઠ્ઠીભર લોકોને છોડી દેતા કોઈ આત્મવિચાર કરતા નથી. મુઠ્ઠીભર માણસો જગતમાં એવા પણ છે કે કંઈક આત્મવિચાર કરે છે. એ મુઠ્ઠીભર માણસો આત્મવિચાર કરે છે એમાં પણ વિચાર બળવાળા માણસો નથી. વિચાર હોવા છતાં વિચાર બળ નથી હોતો. આ એક એમને ફોડ પાડીને વાત કરી છે, વિશેષ કરીને એ આવી કરી છે. એટલે શું છે કે આત્મવિચાર આવે છે, આત્મવિચારના સાધનો જે સત્શાસ્ત્ર ને સત્સંગ છે એ મળે છે, પણ જીવનું આત્મનો વિચાર બળ નહીં હોવાથી એ વિચાર એને કામમાં આવતો નથી, નિષ્ફળ જાય છે, એ ચર્ચા કરી છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી, ઉત્પન્ન થતું નથી, અથવા તો કામે લાગતું નથી. પ્રવર્તતું એટલે કામયાબ થતું નથી. એનું કારણ શું છે કે એક તો જીવને અસત્સંગ છે, અને પ્રસંગો પણ અસત પ્રસંગો છે. એટલે દેહાર્થે જે પ્રવૃત્તિ કરવી પડે છે તે બધી અસત પ્રસંગ વાળી છે, અને આત્મહિતના આત્મહિતના હેતુ સિવાયનો જેટલો કોઈ સંગ છે તે બધો અસત્સંગ છે. એક આત્મહિતના હેતુથી જેનો સંગ થાય છે એટલો જ સત્સંગ છે, બાકીનો બધો અસત્સંગમાં જાય છે. અને કોઈ અવગુણી જીવનો સંગ કે પ્રીતિ કરે તો કુસંગમાં સિદ્ધ જાય છે. સત્સંગ, અસત્સંગ અને કુસંગ, સંગના ત્રણ ભેદ છે. તો સત સ્વરૂપ પ્રગટ થવા અર્થે, સત સ્વરૂપના પ્રગટ થવાની ભાવના અર્થે, અને એ ધ્યેય અર્થે કાંઈ સંગ કરવામાં આવે તો એ સત્સંગ છે, બાકી એ સિવાય ક્યાંય સત્સંગ નથી. અને તે મુખ્યપણે એવા ધ્યેયવાળા અને મુમુક્ષુઓ હોય અથવા સત્પુરુષ હોય એનો સંગ એને સત્સંગ કહેવામાં આવે છે. પછી બાકીના બધા સંગ છે જે કુદરતી યુગાનું યુગે હળવા મળવાનું થાય છે, કુટુંબમાં, બજારમાં, દુકાનમાં, ઓફિસમાં, સમાજમાં, એ કોઈ સત્સંગ નથી. પણ એ બધા અસત્સંગમાં જાય છે. એની બધી જે પ્રવૃત્તિ છે એ પ્રસંગો બધા અસત પ્રસંગોમાં જાય છે. અને એમાં પણ કોઈ અવગુણી હોય, આત્માના હિતથી વિરુદ્ધ ચાલનારા જીવો હોય, એની સાથેનો સંગ હોય તો એ બધા કુસંગને બદલાય છે. તો એ તો એકદમ નિષેધ છે. એના કરતાં તો ઝેર ખાવું સારું છે, કે અજગરના મુખમાં પ્રવેશ કરવું સારું છે, કે આગ સળગતી હોય તો એમાં પડતું મૂકવું સારું છે, કે દરિયામાં ડૂબી મળવું સારું છે, એમ કરીને આચાર્યએ બહુ વાત લખી છે. ખાસ કરીને આ આ પુસ્તકમાં બહુ સારું છે, પરમાગમ ચિંતામણીમાં બહુ સારું છે, ઘણા બહુ સારા છે જુદા જુદા આચાર્ય. કુસંગ માટે તો ઘણો નિષેધ કર્યો છે. એ તો સત્સંગ જેટલો ઉપાદેય છે, એટલે કે સત્સંગ જેમ સર્વથા મુમુક્ષુને ઉપાદેય છે, એમ કુસંગ સર્વથા હે છે, એ વાત માની છે. પણ કુસંગનો પ્રસંગ એ થોડો છે, સત્સંગનો પ્રસંગ એ થોડો છે. સત્સંગ અમૃત છે અને કુસંગ ઝેર છે. પણ અસત્સંગ અને અસત પ્રસંગનો પ્રકાર જાજો છે, ઘણો છે. આમ જો વિચાર કરવામાં આવે તો જીવને અસત્સંગ અને અસત પ્રસંગનો ઘેરાવો ઘણો છે. લગભગ એની વચ્ચે જે પોતાનો જિંદગીનો મોટો સમય પસાર કરે છે, કેમ કે લગભગ કુટુંબમાં પસાર કરવામાં આવે 8 કલાકો, ધંધા છે કે નોકરીમાં પસાર કરવામાં આવે, બાકી સમાજની અંદર પ્રગતિ રહીએ, એ બધા અસત્સંગનો પ્રસંગ ઘણો છે. એટલે અસત્સંગ હોય અને સત્સંગ ન હોય એને અસત્સંગ શું અને અસત્સંગ માંથી કુસંગ ક્યાંથી થયો, કેમ થયો, એ પણ એને પોતાને સમજણ ન પડે, એ પ્રકાર ઉભો થઈ જાય, એટલે થઈ જાય, એમાંથી એ કારણ બની જાય છે. એટલે જીવનું વિચાર બહુ પ્રવર્તતું નથી, અથવા થોડો ઘણો સત્સંગ મળે છે એ પડે. એટલે અસત્સંગ હોય અને સત્સંગ ન હોય એને અસત્સંગ શું અને અસત્સંગ માટે કુસંગ ક્યાંથી થયો, કેમ થયો, એ પણ એને પોતાને સમજણ ન પડે, એ પ્રકાર ઉભો થઈ જાય, જે થઈ જાય એમાંથી એ કારણ બની જાય છે. જીવનો વિચાર બહુ પ્રવર્તતો નથી, અથવા થોડો ઘણો સત્સંગ મળે છે માત્ર થઈ, આ નિશંક વાત છે, નિર્વિવાદ વાત છે, કે આ પરિસ્થિતિમાં જીવો અનંતકાળ કાયદો છે. ક્યારેક એને સત્સંગ મળ્યો છે, ક્યારેક સત્પુરુષ મળ્યા છે, પણ એ અસત્સંગ અને કુસંગમાં એ પરિસ્થિતિને એને જે કાંઈ થોડો જેને એમ કહેવાય કે સંગ થયો, લાભ મળ્યો, સંયોગ દ્રષ્ટિએ લાભ મળ્યો, એ લાભ પાછળ નુકસાનમાં ફેરવાઈ ગયો છે. એના માટે શું કરવું જોઈએ કે સત્સંગ કરવો જોઈએ, તો સત્સંગ કરવા માટે સમય કાઢવો પડે, સત્સંગ માટે તો ખાસ સમય કાઢવો પડે, બીજી પ્રવૃત્તિ ઓછી કરીને સમય કાઢવો પડે. તો એના માટે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અથવા આરંભ પરિગ્રહ પ્રત્યેના પરિણામમાં રસનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે, એને અસત પ્રસંગ પ્રત્યેના જે પરિણામ અને રસ છે એ બળનું ઘટે છે. પરિણામની અંદર અસત પ્રસંગ તરફનું બળ છે એટલે જીવને રસ છે, એ બાજુ અંદર એને કુટુંબમાં રસ છે, એને પોતાના વ્યવસાયમાં રસ છે,
અને એ રસ છે એ અસત પ્રસંગ નું બળ છે, એ પરિણામ ની અંદર અસત પ્રસંગ નું બળ છે, અને એની કંપના એની પાછળ એને આરંભ પરિગ્રહનું ધ્યેય રહેલો છે. પોતાની સંયોગની સ્થિતિ સુધારવી, વધારવી, જાળવવી, સાચવવી, એની સાવધાની, એની જાગૃતિ, એ બળ ત્યાં એનું કામ કરે છે. એ બળ ઘટતા અથવા એ કરવા જેવું નથી એમ સમજીને સત્સંગનો આશ્રય કરતા સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે, એ સત્સંગમાં એને સમજવાનું મળે છે કે મારું નુકસાન ક્યાં છે, મારા આત્માને, મારા આત્માને લાભ ક્યાં છે. જ્યારે જીવને ખરેખર નુકસાન સમજાય તો એ નુકસાનમાં ઊભો રહે એ જીવનો સ્વભાવ નથી. નુકસાનમાં ઊભા રહેવું એ જીવના સ્વભાવ બહારની વાત છે, કોઈ ઊભો જ ન રહે. નુકસાનને લાભ માને ત્યાં સુધી તો પ્રવર્તે, પણ નુકસાનનું નુકસાન સમજીને કોઈ ઊભો રહે તેવું કોઈ દિવસ બનતો નથી. એટલે સત્સંગનો આશ્રય કરવાથી અસત્સંગનું બળ ઘટે છે, સામે સામું લીધું છે, સંગે સંગ. સત્સંગમાં અસત્સંગ તૂટે, અસત્સંગ તૂટે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. એટલે કે આરંભ પરિગ્રહ અને જે કઈ બીજો સંગ છે આત્મહિત સિવાયનો, એ પ્રત્યેના પરિણામનો રસ ઘટે ત્યારે જીવને આત્મહિતનો વિચાર થાય, આત્મહિતનો વિચાર થવાનો અવકાશ થાય. અવકાશ થવો એટલે અહીંયા ભાવમાં, એટલો સમયમાં નથી લેવો, ભાવમાં અવકાશ થવો જોઈએ, ખાલી જગ્યા થવી જોઈએ. પૂર્વગ્રહિત જે કાંઈ પોતાના નિર્ણયો છે, વિચારો છે, તે એમને રહીએ ત્યાં ખાલી જગ્યા ન પડે અને નવી સત્સંગની વાત સ્થાન પામે એવું કદી બનતો અવકાશ થવો જોઈએ, ખાલી જગ્યા થવી જોઈએ. ગુરુદેવ શ્રી એક સૂચના આપતા, તત્વ સાંભળવા બેસનારને એક સૂચના આપતા કે પૂરી પાટીથી ને બેસો. અત્યાર સુધી ત્યાં જે કાંઈ જીવન છે, જાણ્યું છે, સમજ્યું છે, તારા નિર્ણયો છે, એ બધા એના ઉપર મીંડા મૂકીને સાંભળવા બેસજો એમ પણ કહેતા. મીંડા મૂકી દેજે એમ કે, મીંડા મૂકીને એટલે ચોકડી કહો, શૂન્ય કહો, એવી પાટે છે યાદ કરી. નહીંતર શું થાય છે કે અંદર જગ્યા હોતી નથી, નવી વાત પ્રવેશ પામે કે નવી વાત સ્થાન પામે એવી જગ્યા હોતી નથી, જૂની વાત એમને મૂકી રાખી લે હોય છે. એટલે ઓલી વાત ઉપર ઉપરથી ક્યાંય ને ક્યાંય સ્થાન પામ્યા વગર જ આગળ લઈ જાય અને પોતાને કાંઈ એની અસર રહે નહીં, આ પરિસ્થિતિ થાય છે.
શોભાભાઈ તો આવું કઈ પ્રસંગ
જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આ વાતો ધ્યાનમાં રાખવાની છે. પછી વિશેષ પાત્ર જે હોય, મધ્યમ કક્ષાની પાત્રતા વાળા હોય કે જગન્ય પાત્રતા વાળા હોય, કોઈ પણ જીવને મુમુક્ષુમાં પાત્રતા ન હોય તો મુમુક્ષુ જ નથી, પણ પાત્રતા હોય તો પણ જગન્ય પાત્રતા, મધ્યમ પાત્રતા કે ઉત્કૃષ્ટ પાત્રતા, ગમે તેવી પાત્રતા હોય, આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. સંગ પ્રત્યેનો નિર્દેશ તો મુનિ દશા સુધી કર્યો છે. જ્યાં સુધી ઉપયોગ બહાર જાય છે એ ઉપયોગ કોઈ ને કોઈ પદાર્થનો સંગ કરવાનો છે, પછી શ્રેણી માંડે છે સાતમા ગુણ, પછી આગળ જાય તો ઉપયોગ બહાર ન જાય, આઠમા થી ઉપર જાય તો. પણ એ પહેલા તો સાતમા માંથી છઠ્ઠે આવે છે મુનિરાજ, તો એને કહે છે કે તું દ્રૈલિંગી નો સંગ કરતો નહીં, બીજા મુનિ મુનિમાં મુનિમાં એને તો બીજો સમાપતો નથી, પણ મુનિઓના સંઘની અંદર કોઈ મિથ્યા દ્રષ્ટિ હોય છે, દ્રૈલિંગી હોય છે, મુનિ દેખા મુનિ હોતા નથી, બાલલિંગી છે, તારે સંકર્માનો પ્રતિબંધ છે, તારે સંકર્માનો બીજો સંઘ છે, કુટુંબ નો સંઘ છે, સમાજમાં પણ કોઈને નતું, ડુંગરભાઈ વગેરે નો સંઘ રહે છે, તો કે અસત પ્રસંગ છે એનાથી બધે કુસંગ છે, પણ બધે અને સત્સંગમાં તો રહીને તારું આત્મહિત સાચે. આ વાત તો મોક્ષને તો વધારેમાં વધારે એટલા માટે લાગુ પડે છે કે એનો તો ક્યારે પણ એની ઉપયોગ થતો નથી. સાધકને તો ક્યારે થાય છે અને પછી એની પાસે પરિણતિ છે. મુનિ દિશામાં તો ક્ષણે ને ક્ષણે થાય છે અંતર્મુહૂર્તમાં, પણ આને તો બિલકુલ જગ્યા ખાલી છે હજી તો. વિશેષપણે મોક્ષને સત્સંગ તો વિશેષપણે બોધ્યો છે. એનું કારણ એ છે કે એનો ઉપયોગ જ એમ પણ મૂક્યો નથી, એની તો ઘણી તૈયારી કરવાની છે. એને મૂડી હોય ને થોડું નુકસાન જાય તો વાંધો ન આવે, પણ ન મૂડી હોય ને નુકસાન જાય તો માથે દેવું થાય. શું થાય જૂના હોય ને ઉલટી થાય તો ખાધેલું નીકળે, પણ ખાલી કોઠે ઉલટી થાય તો આંતરડા ઊંચા થઈ જાય, લબડો આવી જાય, એના જેવી વાત છે. મુમુક્ષુ પાસે તો કોઈ મૂડી જ નથી, એને તો આત્માને હજી કહે, એને તો નુકસાન પાડે એવું નથી, તો એની વિશેષ જાગૃતિ કારણ છે. સત્સંગ એવી વિશેષ વાત કરે છે એનું કારણ એ છે, એની પરિસ્થિતિ જોઈને જ કહે છે. એમાં જે રસ લઈ લઈએ છે, કેમ કે ઉપયોગ તો સત્સંગ તો અલ્પકાળ મળવાનો છે, કલાક બે કલાક ઘરે જઈને વાંચે, કલાક બે કલાક આખા દિવસમાં, ત્રણ કલાક, ચાર કલાક, પાંચ કલાક, બધું વધુ વધુ પછી શું, ચોવીસ માંથી ચાર પાંચ કલાક તો કોક ને કોક જ લેતું હશે, પણ એ લેતા હોય એમ સમજીને ચાલીએ આપણે. સમર્થ દ્રષ્ટાંત લઈએ તો બાકીના અઢાર કલાક, ઓગણ કલાક, વીસ કલાકનું શું, વિચાર પણ ગંભીરતાથી કરવા જેવો છે. એ વાત અસત્સંગ ને અસત પ્રસંગમાં જાય છે કે ત્યાં તારો રસ કેટલો જાય છે, કેમ જાય છે, કેવી રીતે જાય છે, કઈ જાગૃતિ છે કે એમને પફમમાં એલો જાતો શું છે. આ એક એવી વાત કરી છે કે જેને મુમુક્ષુને ચોટ લાગવી જોઈએ. જો આ જગ્યાએ ચોટ ન લાગે તો આયુષ્ય પૂરું થતા આંખના પલકારામાં પૂરું થઈ જશે, વાર નહીં. આ બચવા માટે વાત કરી છે. એટલા માટે વાત કરી છે કે આરંભ પરિવર્તનનો અલ્પત્વ કરી લેજો, પ્રસંગ પ્રસંગ નિર્ગ્રહ નહીં ઘટે પરિણામમાં, તો સત્સંગનો થોડો ઘણો લાભ છે, ધોવાઈ જતા વાર લાગશે, નિષ્ફળ થતા વાર નહીં લાગે. અને અસત્સંગનો બળ ઘટશે તો જ આત્મવિચાર તને થશે, એનો બળ ચાલુ રહેશે તો આત્મવિચાર તારો ચાલશે ને, આત્માના હિતનો વિચાર લંબા છે ને, એ વિચાર કરવા બેસીસ તો બીજે નહીં જશે, તારો વિચાર ત્યાં બી જશે, ત્યાં લાભ નુકસાનનું કારણ હશે, ત્યાં તારા વિચાર બેડા વગર રહેશે નહીં. અને આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. જ્યારે વિચાર બળ તીવ્ર થાય છે, આત્મહિતનું વિચાર બળ તીવ્ર થાય છે, ત્યારે જીવ અવલોકનમાં આવી શકે છે. ખરેખર તો જે વિચાર કરે છે પણ એ વિચારેલી વાત અંદરમાં આત્મામાં ઉતરતી નથી, એનું શું કારણ છે? એનું જે વિચાર બળ છે પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થયું નથી કે જેને લઈને એને અવલોકન ચાલ્યો. એટલે એ અવલોકન ચાલુ નથી થતું, એનું કારણ વિચાર બળ નથી એની પાસે. જે વિચારની સ્થિતિ ભૂમિકા જ બહુ કાચી છે, એ પરિપક્વ થયા પછી બીજો તબક્કો શરૂ થાય છે, પછી આત્મજ્ઞાન નો વિષય ઉભો થાય છે. એ પેલા આત્મજ્ઞાન તો ઘણું થયું, આત્મજ્ઞાન ની વાતો થી કોઈ આત્મજ્ઞાન થઈ જતું નથી, એનો એક કોઈ ચોક્કસ પ્રોસેસ છે, પ્રક્રિયા છે, અને એ પ્રક્રિયામાંથી પસાર થયા પછી આત્મજ્ઞાન આવે છે. એમને મધર થી આવતો નથી. હા, એ પ્રત્યક્ષ સદપુરુષ ને ગૌણ કરે, રાખે, ગુણતા રાખે, અને એમ કે અમે તો શાસ્ત્રો વાંચીએ છીએ, પરોક્ષ જેને ઉપકાર, અમે તો જિનેન્દ્ર ની વાણી વાંચીએ છીએ, જિનેશ્વર ની વાણી છે અમારી પાસે, એ વાતમાં કઈ માલ નથી. તમે આત્મા ના હિત નો વિચારી હજી લીધો નથી, અમે તો એમ કહીએ છીએ, કક્ષામાં મૂકી દીધા. એટલે જે સદગુરુ કરીને શાસ્ત્ર વાંચવા જાય છે એને આત્મના વિચાર ની કક્ષામાંથી કાઢી નાખ્યા છે. એ વર્ગમાં એને એનો પ્રવેશ નથી, હજી એને આત્માના હિત નો વિચાર જ ઉગ્યો નથી, એમ સમજી લેવા જોઈએ. આત્મહિત નો વિચાર એને આવ્યો જ નથી ને, એમ કે ઉગે જ નથી, ઉગે નો આત્મ વિચાર ઉગ્યો જ નથી, એમ કે છે, એને ઉગી શકે જ નહીં. એ તો ઊંધો રસ્તે જાય છે, હવે રસ્તા પકડી જ નથી ભરે, એમ કે ઊંધો રસ્તે જ ચડેલો છે. પછી હજી આત્મવિચારમાં આવે, આત્મવિચારમાં આવે પછી વિચાર બળમાં આવે, વિચાર બળમાં આવે તો અવલોકનમાં આવે તો આત્મજ્ઞાન થાય, તો પદાર્થ નિર્ણયમાં આવે, નિર્ણયમાં આવે તો પુરુષાર્થમાં આવે, પુરુષાર્થમાં આવે તો એના ફળમાં આત્મજ્ઞાન થાય. એ એટલો ક્રમ છે એનો. આપણા પગથિયા છેલ્યા વિના એમને એમ કોઈ આશા રાખે એ વાત નકામ છે, સમજાવું બધું. પત્ર બહુ સારો છે, આવ્યો છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે, અને આત્મજ્ઞાન થી નિજ સ્વભાવ સ્વરૂપ મોક્ષ ની વાત છે. મોક્ષ કેવો છે કે આત્મજ્ઞાન જેને થાય તેને નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખ થી રહી એવો મોક્ષ થાય છે. આ મોક્ષ નું સ્વરૂપ કહ્યું કે જેમાં પોતાના સ્વભાવમય, સ્વભાવાકાર, સ્વભાવ રૂપે, સ્વભાવ સ્વરૂપે પરિણમન છે, જેમાં સર્વ ક્લેશ ના અને સર્વ દુઃખ નો નાશ થાય છે, એવો મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય, એ વાત સંપૂર્ણપણે સત્ય છે. પરમ સત્ય વાત છે, કેવળ સત્ય કહો કે પરમ સત્ય વાત છે. આમ સત્સંગથી માનવીને મોક્ષ પર્યંતનું શુદ્ધ અનુસંધાન છે, સુખી લાઈન દોરી છે. એમને તો સુખી ચૂક્યા છે, આ શાસ્ત્રો આચરણ વગેરે છે તો ભગવાનની વાણી મળે છે ને, એ સંપ્રદાયની અંદર તો ત્યાગીઓ, સાધુઓ, આચાર્યો, મુનિઓ ઘણા છે. કોઈ સત્પુરુષ થાય છે તો એ બોલા તો બધા આત્મજ્ઞાન રહે છે. કોઈ સત્પુરુષ થાય છે ત્યારે ઓલા એને વિમુખ કરે છે, એને તો હજી હજી દુકાન છે, એને તો હજી મેરા છોકરા છે ઘરે, શું ત્યાગીને બેઠા છે, બધું છોડીને બેઠા છે, એમના પાણી પીને વડે પગે હાલીએ છીએ. અહીંયા તો પછી ભગવાનની વાણી છે, જોવા અમે તમને આચારણ સંભળાવીએ છીએ, અમે તમને સુવિધાંગ સંભળાવીએ છીએ, અમે ફલાણું તમને સંભળાવીએ છીએ, એની વાણીમાં શું છે, ભગવાનની વાણી છે અમારી ઘરે બી ઉભાઈને શાસ્ત્ર વાંચો છે નાવાના. પ્રત્યક્ષ સદગુરુ સમય નહીં, પરોક્ષ જેનો ઉપકાર. સદગુરુ ક્યાંથી થયા, તો ગ્રસ્ત છે. તો કે આત્મજ્ઞાન ત્યાં મને પરમ તે સાચા ગુરુજી, બાકી કુગુરુ કલ્પના આત્માર્થી નહીં. હવે કોઈ આત્માર્થી નથી, બે વાતનો ફેસલો એમણે કર્યો છે એ વર્તમાન પરિસ્થિતિ. જય ગુરુ, જય રામ.